એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ. ગુજરાતી અંગત નિબંધ શ્રેણીમાં પ્રસ્તુત છે ભારતી રાણે લિખિત પ્રણયભીનો માંડુ દુર્ગ, સ્વર કૃષ્ણ વ્યાસ. સાંજ ઢળતા જ ખંડેરો સજીવ થઈ ઉઠે છે. સમય જાણે પારદર્શક બની જાય છે. સદીઓ પૂર્વે અહીંથી પસાર થઈ ગયેલા મુસાફરોના શ્વાસ, નિશ્વાસ અને અધૂરી આરજુના ગીત પવન ધીમું ધીમું ગણગણવા લાગે છે. વિંધ્યાચળની ઉપત્યકાઓ પવનવેગી અશ્વોના દાબડાથી ધડકી ઉઠે છે. પઠારની કરાડોમાં મળવાના ઊંચાણો પર ને નિમાડની કંદારામાં પડઘા પડે છે. રૂપમતી રૂપમતી રૂપમતી, બાજ બહાદુર બાજ બહાદુર બાજ બહાદુર. પડઘા નિમાડ પર ડમરીની જેમ ઘૂમરાય છે ને પછી દૂર સામે વહેતી દેવી નર્મદાના જળમાં ડૂબી જાય છે. વિંધ્યાચળ પર્વતની અંતિમ શૃંખલા મધ્યે હરિત મંડપ શાહ સોહતા માંડુ દુર્ગની સસ્ય શામળા, ઉર્વર માટીના પ્રણયની ભીની ભીની સુગંધ છે. એશિયા મહાદ્વીપના આ સર્વાધિક વિશાળ દુર્ગને પ્રખર અને સ્પષ્ટ સૂર્ય જેવો નહીં, અનંત સુધી વિખરાયેલા અગણિત તારલાઓ જેવો ટમટમાતો ઇતિહાસ છે. પણ આ તારામંડળમાં ચંદ્રમા થઈને ચમકે છે એક પ્રણય કથા, રાજા બાજ બહાદુર અને રૂપમતીની સ્નેહગાથા. સંગીતના સુરમાં જેમના અંતરના તાર મળી ગયા હતા તેવા પ્રેમીઓની અમર કહાણી. માંડુના કણકણમાં મારું મન રૂપમતીને શોધ્યા કરે છે. ગાઈડની વાણી અવિરત ચાલી રહી છે. આ છે હિંડોળા મહેલ, ગાઈડ બતાવે છે. તે નિશાનીઓમાં મન લાગતું નથી. થાય છે, ક્યાં છે હિંડોળે ઝૂલતી રૂપમતી? પાછળ મુંજ સાગરને તીરે ઉગેલા વૃક્ષોની કેડી ઉપરથી સૂર્ય અસ્તાચળ તરફ પ્રયાણ કરી રહ્યો છે. મુંજ સાગરમાં થોડું પાણી, થોડા કમળ ને ઘણો કાદવ છે. ડાબી તરફ જહાજ મહેલના જરૂખા દેખાય છે. ચંપા બાવળીના ઊંડાણમાં થોડુંક પાણી છે જે સૂર્યના અંતિમ કિરણોમાં જરાક ઝળકી રહ્યું છે. મહેલની નીચે ભોયરામાં બે મજલા છે. પ્રથમ ભૂગર્ભ મજલામાં ગાઢ અંધકાર ને તેનાથી ઊંડા દ્વિતીય મજલામાં ઊંધે માથે લટકતા ચામાચીડિયાઓનું સામ્રાજ્ય છે. તળાવમાંથી રેટ વાટે પાણી ખેંચીને દિવાલો વચ્ચે રચેલી નલિકાઓ મારફત જહાજ મહેલના પ્રથમ મજલા પર બાંધેલ હોજમાં લવાતું. કુંડના પાણીને સમગ્ર શાહી ક્ષેત્રમાં રેલાતી શીતળતા હવે વીતેલા સમયની જેમ અદૃશ્ય થઈ ગયા છે. ગાઈડ કહેતો જાય છે, આ છે થિયેટર હોલ, શાહી રંગમંચ ને બંને કોર બાંધેલા છે વેશ સજાવટ માટેના કક્ષ. ત્યાં થોડે દૂર છે ટર્કીશ બાથ, તુર્ક પદ્ધતિનો શાહી હમામ, વરાળના ફુવારા, નલિકાઓ, ઉષ્ણ શીતલ જલના કુંડ અને પ્રકાશ હવાની આવન જાવનની ખૂબીઓ ધરાવતો શાહી હમામ. રૂપમતી આ શાહી મહેલમાં રહેતી હશે. સામે જળમહેલની અટારી પર રાજા બાજ બહાદુર દીપક રાગ છેડતા હશે અને શાહી સંકુલ દીવડાઓથી ઝળહળી ઉઠતું હશે ને પછી ગૂંજતો હશે રૂપમતીનો મધુર કંઠ. એ ક્યારેક બસંત બહાર તો ક્યારેક મેઘ મલ્હાર ગાતી હશે ને ત્યારે વિંધ્યાચળ પર ઘનઘોર વાદળ ઉમટી પડતા હશે ને એના વરસી પડતા જળમાં દીવાઓ બુઝાઈ જતા હશે. ત્યારે પ્રણયમાં એક તાન થયેલા પ્રેમીઓની પ્રેમની રાતરાણી મગમગી ઉઠતી હશે. હવા જરા થંભી જાય છે, દ્રશ્યો ઓજલ થઈ જાય છે. હવે અહીં વારંવાર ગુંજી ઉઠતા લડાઈના શંખના જ નથી. અંગ્રેજોની વિદાયને પણ એક અરસો વીતી ગયો અને આજે હું આ ખંડેરોને પૂછ્યા કરું છું, ક્યાં છે રૂપમતીનો મંડપ? ગાઈડ શાંતિથી દૂર ઊંચી ટેકરી પર ઉભેલા બે છત્રીઓ જેવા પથ્થરના જરૂખા દેખાડે છે. વો રહા રૂપમતી કા મંડપ, કરીબ 7 મીલ કી દૂરી પર હોગા. અબ તો રાત ઢલને લગી હૈ, વહાં કુછ દેખના સંભવ નહીં હોગા. ના ના, અહીં સુધી આવીને રૂપમતીને મળ્યા વિના કેમ જવાય? ઉતાવળે પગલે અમે જહાજ મહેલના પગથિયા ઉતરી જઈએ છીએ. અંધારાને અવગણીને પણ રૂપમતીને મળવા રેવા ક્ષેત્ર તરફ ગાડી હાંકી મૂકીએ છીએ. આછા અંધકારમાં માંડવગઢની આસપાસના સૂના સ્થળોને વટાવતા અમે સ્થિર ગતિથી રૂપમતીની છત્રી તરફ આગળ વધી રહ્યા છીએ. ગાઈડ બતાવ્યા કરે છે, આ છે દાઈનો મહેલ, પેલા પથ્થર પાસેથી બૂમ પાડો તો છેક મહેલમાં પડઘા પડે. જુઓ આમ, દાઈમા દાઈમા ફેલ પાસ, પડઘો પડે છે પાસ પાસ પાસ. હવે તો આ ઇકો પોઈન્ટ માત્ર એક રમત બની ગયો છે, પણ ત્યારે નિશ્ચિત અંતરે રચેલી મઢોલીઓની દિવાલોમાં પડઘાતા પડઘાતા સંદેશા અહીંની છેક ધારાનગરી સુધી પહોંચતા હું ઇકો પોઈન્ટ ઉપર ઊભી રહીને બૂમ પાડું છું, રૂપમતી રૂપમતી, અને મારો જ અવાજ મારો ઉપહાસ કરતો હોય એવું લાગે છે. જાણે કહી રહ્યો છે કે આ પથ્થરોની દુનિયામાં પડઘા પહેરીને રૂપમતીને ન મળી શકાય, એને તો અંતરથી આત્મસાત કરવી પડે, એકલા નિશબ્દ. હવે અંતર ઘટી રહ્યું છે, લગાતાર પસાર થતા માંડુના સ્થળો દેખાય છે, છતાં દેખાતા નથી. આ રેવાકુંડ રૂપમતીની પ્રતીક્ષા ન તૂટે તે માટે દેવી નર્મદા અહીંથી સાક્ષાત પ્રગટ થયેલા, એટલે આજે પણ નર્મદા પરિક્રમા આ રેવાકુંડ ફરતે ચકરાઓ માર્યા વિના પૂરી થતી નથી. હાસ્યાસ્પદ લોકવાયકાઓ. બાજ બહાદુરે રૂપમતી ભૂખી તરસી બેસી ન રહે તે માટે અહીં આ કુંડ બનાવી એનું મન બહેલાવ્યું હશે. ગાઈડ વાર્તા કરી રહ્યો છે, પણ હું તો આ કાળી રાજ્ય મૃત્યુનો ઘૂંઘટ ઓડી બેઠેલી રૂપમતીનો ચહેરો આકાશમાં કંડાર્યા કરું છું, અને એના ઘૂંઘટની રૂપેરી કોર જેવો ભાઈ બીજનો ચંદ્ર મારી આંખોમાં ઝૂલ્યા કરે છે. ઊંચી ટેકરી પર આવેલા રૂપમતીના મંડપ પાસે પહોંચ્યા. અગાશીની બંને કોર રૂપકડી છત્રીઓ રચેલી હતી. આ તો રૂપમતીનો મંડપ જ્યાંથી પ્રાતઃકાળે રોજ રૂપમતી દેવી નર્મદાના દર્શન કરતી, ને પછી જ એની દિનચર્યા શરૂ થતી. ધરમપુરીના રાજપૂત જમીનદાર થાનસિંહની લાડલી, બુદ્ધિમાન સૌંદર્યવતી અને સુસંસ્કૃત પુત્રી રૂપમતી દેવી નર્મદાને અનન્ય પ્રેમથી ચાહતી, નર્મદાની ઉપાસક રૂપમતી, અને આ તો મુસ્લિમ રાજા બાજ બહાદુર કેમ મળી ગયા હશે એમના મન. આજે પણ ઇતિહાસ બાજ બહાદુરને રાજવી કરતા પણ વધુ ઉચ્ચ કોટીના સંગીત મર્મજ્ઞ અને ગાયક તરીકે નોંધે છે, અને તેથી વિશેષ તો એ અમર થઈ ગયો છે રૂપમતીના પ્રિયતમ તરીકે. આ પશ્ચિમે ગુજરાતની સરહદ અને તેની જરાક ઉપર રાજસ્થાન, પેલી કોર જરાક દક્ષિણે મહારાષ્ટ્ર લાગે, અને પણે દૂર ધામનોદ ગામની રોશની દેખાય છે. બસ ત્યાંથી જરાક આગળ નજર કરો તો નર્મદા દેખાય. દિવસે દેખાય છે પાતળી ચમકતી રેખા જેવી. બસ ત્યાં એને કિનારે એક દિવસ આવી હશે ચંદેરી નરેશની વાઘદત્તા રૂપમતી વસંતોત્સવ ઉજવવા. ત્યાં જ મળી ગયા હશે સંગીતના સુરમાં બંનેના મન. રૂપમતી માટે ખેલાયેલા સંગ્રામમાં વિશાળ મોગલ સેના સામે ટક્કર લેવા અસમર્થ બાજ બહાદુર રણ મેદાનમાંથી ભાગી ગયો કે કાલીસિંહના મેદાન પર હણાયો, કોણે ખબર. પરંતુ આદમખાની બુરી નજરથી બચવા બાજ બહાદુરના વિરહમાં તડપતી રૂપમતીએ નવોઢાના શણગાર સજીને પોતાની જીવન જ્યોતિ જાતે જ બુઝાવી દીધી. ત્યારે એના જીવનના છેલ્લા કિરણ સાથે જ જાણે માંડુમાં હંમેશ માટે સૂર્યાસ્ત થઈ ગયો. ત્યારબાદ આત્મા વિનાના ખોળિયા જેવા રાજભવનનું તેજ ઉત્તરોત્તર ઓસરતું જ ગયું. રૂપમતી મંડપની અગાશી પર હું એકલી ફરી રહી છું, બાકી સૌ છત્રીમાં બેસી ગાઈડની ચટપટી વાતો સાંભળતા રહ્યા છે. રૂપમતીના ઝાંઝર મારા મનમાં રણઝણી ઉઠે છે. મનમાં એક કમળ પુષ્પ જેવી સુંદરીની છબી ઉપસે છે. ઉદીયમાન સૂર્યની કિરણાવલીમાં આલોકિત સદ્ય સ્નાતા રૂપમતી દેવી નર્મદાના દર્શન કરી ભાવપૂર્વક પોતાના બાળપણને સ્મરતી રૂપમતી. સંગીતના મનમાં તાર સંધાયા પછી રાજા બાજ બહાદુરના પ્રેમમાં ડૂબેલી રૂપમતી, અલૌકિક તાન છેડીને સૃષ્ટિને ડોલાવતી રૂપમતી, રાજગાયિકાનું સન્માન પ્રાપ્ત કરી હિંડોળ મહેલમાં રહેવા આવતી રૂપમતી, મોગલ બાદશાહ અકબરનું ઇજન ઠુકરાવતી રૂપમતી, અનાદરથી ધૂંધવાયેલા સમ્રાટ અકબરે મોકલેલ આઝમ ખાં સાથે લડવા જતા પ્રિયતમને વિદાય દેતા જીવ્યા મુવાના જુહાર કરતી રૂપમતી, બાજ બહાદુરના વિરહમાં આક્રંદ કરતી, હૃદયના તાપ શમાવા અફાટ રુદન કરતી રૂપમતી. દેવી નર્મદાની સાખે લાચાર આંસુ વહાવી પછી ઝેરનો પ્યાલો ગટગટાવતી પ્રેમિકા રૂપમતી. સોળે શણગાર સજીને મૃત્યુને વહાલું કરતી રૂપમતી. શાંત થતા જતા શ્વાસની ભૂરી ચાદર ઓઢીને મજારમાં ધરબાઈ જતી રૂપમતી. વિયોગની ક્યારે પૂરી ન શકાય તેવી ખાઈમાં પડતું મૂકીને ધુમ્મસમાં ઓગળી જતી રૂપમતી. આવા અનેક રૂપા રૂપમતી મારા મનમાં સિસક્યા કરે છે. હિપકે ચડી ગયેલી રૂપમતીને હું કોઈ સાંત્વન આપી શકતી નથી. માત્ર રિક્ત નજરે દૂર સુધી દેખાતા માંડવગઢમાં વિખરાયેલા ખંડરોનું જોયા કરું છું.